તારીખ 17/1/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 432 અને 433 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 373
મિશ્ર ધારા પ્રવર્તે છે તેમાં આશ્રમના કર્તા કર્માદી સત્કારક પરિણમનમાં કોણ પ્રવર્તે છે? જ્ઞાનીને જ્ઞાન ધારા અને કર્મ ધારા એક જ પરિણામની અંદર છે, બંનેનું મિશ્ર. મિશ્રણ એટલે એમ નહીં કે જ્ઞાનમાં કર્મધારા છે, જ્ઞાનધારામાં કર્મધારા છે ને કર્મધારામાં જ્ઞાનધારા છે એમ નહીં, પણ પર્યાય એક છે. એક પર્યાયમાં બે હોવાથી મિશ્રણ કીધું. દૂધમાં પાણી મેળવ્યું તો પણ દૂધ દૂધ છે ને પાણી પાણી છે. પાણીમાંથી દૂધ થયું નથી, દૂધમાંથી પાણી થયું નથી, પણ ભેળસેળ કરવી એમ કહેવાય. એમ જ્ઞાનીનું પરિણમન મિશ્ર ધર્મરૂપ છે, એટલે વિભાવ ધર્મ પણ છે અને સ્વભાવ ધર્મ પણ છે, એવું મિશ્રણ છે. પ્રશ્ન એ છે કે એમાં આશ્રવ ન કરતા કોણ, કર્મ કોણ, અને એ કર્તા કર્મ કરણ સંપ્રદાય અપાદાન અને અધિકરણ, આવા જે છ કારકો છે, ષટકારકો એટલે છ કારકો છે, એ ષટકારકો ષટકારક પરિણમનમાં કોણ પ્રવર્તે છે? જ્ઞાનીનો આત્મા પ્રવર્તે છે કે પરિણામ પ્રવર્તે છે ષટકારક રૂપે? આ જે પ્રશ્ન સરકારકનો છે એ વર્તમાનમાં વિવાદાસ્પદ રહ્યો છે. ગુરુદેવે તો સ્પષ્ટ કર્યું છે પણ બધાને એ વાત બેસતી નથી. ગુરુદેવ તો કહીને ચાલી લાગ્યા. વાત આવી બેન્સની સામે, બેન્સરી પણ એક સાઈડથી ઉત્તર રાખ્યો છે, બીજી સાઈડથી નથી આવ્યો. જોયું મેં ચાર લીટી છે એટલે જોઈ લીધું, એક સાઈડથી ઉત્તર રાખ્યો છે. શું કહે છે કે આત્મા પોતે પોતાનો કર્તા છે, આત્મામાં કર્તા નામનો ગુણ છે, અને સ્વભાવ પરિણામને કરે એવો એ ગુણ છે. વિભાવ પરિણામને કરે એવો ગુણ નથી. જો વિભાવ પરિણામને કરે એવો ગુણ હોય તો વિભાવ કોઈ દિવસ મૂકે નહીં, અનાદિ અનંત ચાલુ જ રહે. કોઈ જીવને ધર્મ પ્રગટ થાય નહીં, કોઈ જીવને મોક્ષ પણ થાય નહીં. એટલે આત્મા પોતે જ પોતાના પરિણામનો કર્તા છે, પોતે પોતાનો કર્તા છે એટલે પોતાના પરિણામનો કર્તા છે, અને એ પણ શુદ્ધ પરિણામનો કર્તા છે. અજ્ઞાને વિભાવ પરિણામનો કર્તા પોતાને માનીને કર્તા થઈને કર્તા રૂપે પરિણમે છે, એ અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. એટલે કે વસ્તુ સ્વરૂપે નથી, એનું નામ મિથ્યા જ્ઞાન. અહીંયા વાત જ્ઞાનીની, પ્રશ્ન એ જ્ઞાનીનો છે, અજ્ઞાનીનો પ્રશ્ન નથી. એટલે અજ્ઞાનીની ચર્ચા આપણે કરતા નથી. જ્ઞાનીને જ્ઞાનમાં કરતા કર્મપણું છે, જ્ઞાનીને જ્ઞાનમાં કરતા કર્મપણું છે, એટલે શુદ્ધ પરિણમનમાં સ્વભાવ પરિણમનમાં ના કરતા જ્ઞાની છે, અને એનું કાર્ય છે એની સ્વભાવ દશા છે. વિભાવના વિભાવમાં છે શું કરીને છે. તો સ્પષ્ટ વાત એ છે કે વિભાવના છે એ કારકો વિભાવનો વિભાવના છે, સ્વભાવના નથી અથવા આત્માના નથી. જ્ઞાનીને જે વિભાવ છે એના ષટકારકો ભિન્ન છે અને એનું સ્વભાવ પરિણમન છે એના ષટકારકો ભિન્ન છે. એવું ચોખ્ખો ઉત્તર નથી, વિભાવને વિભાવમાં છે એમ કરીને વાતને સંક્ષેપ કરી નાખ્યું છે. અહીંયા બ્રેકેટમાં વાત સ્પષ્ટ કરવી જોઈએ કે વિભાવના છે કારકો વિભાવને છે, સ્પષ્ટ વાત તો આ છે. અને ગુરુદેવના સિદ્ધાંત અનુસાર સ્પષ્ટ મંતવ્ય બેનશ્રીનું અહીંયા જાહેર થાય છે કે વિભાવના પર્યાયના ષટકારકો માને છે. વ્યવાદમાં તો એમ છે કે પર્યાયના ષટકારકો હોય જ નહીં, પર્યાયને ષટકારકો હોય જ નહીં, ત્યાંથી એ વિષય ચાલ્યો છે પ્રતિપક્ષમાં. ત્યારે ગુરુદેવ સ્પષ્ટ કહે છે કે જ્ઞાન દશાની અંદર જ્ઞાનીને વિભાવ છે, એનો કર્તા જ્ઞાની નથી, વિભાવ એનું કર્મ નથી. જો કર્તા કર્મ નથી, બાકીના ચાર કારકોની ચર્ચા કરવાની રહેતી નથી, મુખ્ય તો કર્તા કર્મ છે. એટલે વિભાવના છે કારકો વિભાવને સ્વતંત્ર છે. જ્ઞાનીને અસ્થિરતા છે, અસ્થિરતાના પરિણમનને લઈને ઉપયોગ આદિ પરિણામ અન્ય પદાર્થ પ્રત્યે જાય છે, પણ એ પરિણામમાં પણ જ્ઞાનીને સ્વામિત્વ બુદ્ધિ નથી. હું કરતા ને એ મારું કાર્ય નથી, સ્વામિત્વ નથી એટલે કરતા કર્મ પણ નથી. તેનું એકત્વ બુદ્ધિ એ કરતા પણ નથી, કરતા થઈને પરિણમતા નથી. સ્વભાવ દ્રષ્ટિએ પોતે પરિણમે છે, એટલે જ્ઞાનીને સ્વભાવ દ્રષ્ટિએ જ જોવો જોઈએ, કેમ કે જ્ઞાની સ્વભાવ દ્રષ્ટિએ પરિણમે છે. અને સ્વભાવ દ્રષ્ટિએ જ્ઞાનીને મૂલવવો, જોવો, માપવો, સમજવો તે યથાર્થ છે, નહીતર ભૂલ પડે. એટલે જે અસ્થિરતા છે એનું સ્વામિત્વ નથી અને એનું એકત્વ બુદ્ધિએ કરતા પણ નથી. પરિણમનની અપેક્ષાએ કરતા કર્મ પણ અસ્થિરતાના પરિણામની અપેક્ષાએ પરિણમનની અપેક્ષાએ કહેવાય છે, કેમ કે એક ન્યાયે એનું પરિણમન છે. વિભાવ પરિણમન કોનું? કે સાધક જીવનું કહેવાય. કોનું? સાધકનું જ કહેવાય, બીજા જીવનું તો ન કહેવાય, અજ્ઞાનીનું ન કહેવાય, પરમાણુનું ન કહેવાય. સ્વભાવ દ્રષ્ટિના જોરમાં એમ કહી શકાય કે પૂતગળનો છે, એ સ્વભાવ ઉપર વજન દેવા માટેની વાત છે. અને એ અધ્યાત્મનો ન્યાય છે અને અધ્યાત્મનો સિદ્ધાંત છે આધાર લેવા માટેનો. ત્યાં દ્રવ્યાનુયોગની વ્યવસ્થાનો વિચાર નથી. દ્રવ્યાનુયોગ અનુસાર તો તે અસ્થિરતાનું પરિણમન પણ સાધક જીવનું છે, અને એ સાધક જીવ પરિણામને કરે છે અને એનું કાર્ય છે, બીજો કરતો નથી. ત્યાં પૂજા ભક્તિના પરિણામ થયા જ્ઞાનીને, તો કોણે કર્યા? મંદિર કોણ ગયું? એ પછી ભગવાનના દર્શન કરવા જવું છે, પૂજા પણ ત્યાં બેસીને કરવી છે. ઘરેથી નીકળીને મંદિર ગયા અને પૂજા પણ કરી. કોણે કરી? મેં કરી. એક ન્યાયે એટલે પ્રમાણની અપેક્ષાએ, પ્રમાણમાં સ્વભાવ વિભાવ બે પર્યાય આવી જાય છે, એ જ્ઞાનીનું પરિણામ છે. સ્વભાવ દ્રષ્ટિએ જ્ઞાનીનું પરિણામ નથી, ઉદ્વળનું પરિણામ છે. એમ બંને વાત એક સાથે છે, બંને વાત એક જ સાથે છે. વાસ્તવિક કરતા બુદ્ધિને સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ છે, એના ઉપર જોર દેવાનું નથી. અસ્થિરતાના પરિણામની અપેક્ષા એ કહેવાય કે એ જ્ઞાનીનું પરિણામ છે, તો પણ કરતા બુદ્ધિને સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગયું હોવાથી વાસ્તવિકતા એમ લેવી કે એ જ્ઞાનીને એનો કરતા નથી એમ લેવી. જ્યારે જ્ઞાની એનો કરતા નથી તો એ પરિણામ પોતે જ કરતા છે ને પોતે જ કર્મ છે. અને એ અપેક્ષા સુગાની બી એક પત્રમાં દીધી છે. પરિણામનો કરતા એ તો શુદ્ધ પરિણામમાં પણ એ બદલી છે. પરિણામ પર્યાયનો કરતા પર્યાય છે, પર્યાય શુદ્ધ હોય કે અશુદ્ધ હોય. અને ગુરુદેવ પણ એમ લે છે કે પર્યાયના ષટકારકો પર્યાયને અને દ્રવ્યના ષટકારકો દ્રવ્યને. જો પર્યાયને એના ષટકારકો ન હોય તો હવે આપણે જરા વિશેને સ્પષ્ટ કરીએ ખુલીને કે જો પર્યાયને પર્યાયના ષટકારકો ન હોય તો ષટકારકો છે એ છે શક્તિ છે, કર્તા શક્તિ, કર્મ શક્તિ, કરણ શક્તિ, સંપ્રદાન શક્તિ, અપાદાન શક્તિ ને અધિકરણ શક્તિ, સુરતારી શક્તિમાં છે શક્તિઓ છે. એ છે શક્તિનું પરિણામ પર્યાયમાં ક્યાંથી હોય? જો પર્યાયમાં એ ષટકારકો ન હોય તો છે શક્તિની પર્યાય જ નથી એમ કરવું પડે પર્યાયને. પ્રમાણની અપેક્ષાએ છે કારકોમાં આત્મા છે કારકો રૂપે છે, અને પર્યાયાર્થિક નહીંની અપેક્ષાએ છે કારકો પર્યાયને છે, કેમ કે એ છે એનું પરિણમન પર્યાયમાં છે. બીજી રીતે પણ એમ સિદ્ધ થાય છે કે સ્વભાવમાં તો વિભાવ રૂપે પરિણમવાની જો શક્તિ જ નથી તો અનાદિ સંસાર છે જીવને એ કોણે કર્યો? એના સ્વભાવ ગુણ તો કરતા નથી, કોણે કર્યો? સ્વભાવથી વિરુદ્ધ એવા જે વિભાવ સંસારના ભાવો એ સ્વતંત્રપણે થયા કે ન થયા? સંસારનું વિભાવિક પરિણમન પણ સ્વભાવના અંદરમાં સ્વભાવને આધીન થઈને પરિણમતું નથી, બિલકુલ વિરુદ્ધ જઈને સ્વતંત્ર પરિણમે છે કે નહીં એ સાબિત કરવાની જરૂર નથી. સ્વભાવમાં આનંદ શક્તિ છે તો પણ પર્યાયની સ્વતંત્રતા એટલી છે કે સ્વભાવ પડ્યો રહી એક બાજુ અનંતકાળ સુધી, અને વિભાવમાં પરિણમતો પરિણમતો નિગોજ સુધી જીવ ચાલ્યો જાય સાવ સ્વતંત્ર રીતે. સ્વભાવ શું કરે છે? એમાં કાંઈ નથી કરી શકતો. જીવ વિભાવમાં પરિણમતો નિગોજ સુધી જાય એમાં શું કરે? અનંત શક્તિવાળો સ્વભાવ શું કરે છે? કયો સાવ સ્વતંત્ર પર્યાય પરિણમે છે કે નથી પરિણમતી? તેને છે કારકો સ્વતંત્ર થયા કે ન થયા માનવું પડે. સોનગઢમાં એક સ્વાધ્યાયમાં મારી સામે આ પ્રશ્ન આવ્યો હતો, પ્રવચન આપતો હતો કે એનો દાખલો શું, દ્રષ્ટાંત આપો કે પર્યાયના છ કારકો પર્યાયમાં છે એનો દ્રષ્ટાંત આપો. કીધું બહુ મોટો દ્રષ્ટાંત છે, અનાદિથી સંસાર અનંત, સંસારની અનંત પર્યાયો સ્વભાવાધીન પરિણમે કે સ્વભાવથી સ્વતંત્ર પરિણમે? સ્વભાવથી સ્વતંત્ર પરિણમે છે. સ્વભાવાધીન પરિણામી હોત તો શુદ્ધ હોત, જરાય શુદ્ધતા નથી, નિગુદમાં જાય છે એટલે બિલકુલ સ્વતંત્ર. સ્વતંત્રપણે દુઃખ ઊભું કરે છે પોતે, સ્વભાવને અવગણીને સ્વતંત્ર રીતે પર્યાય, કેટલી બધી પર્યાય સ્વતંત્ર છે કે સામે તીર્થંકર દેવ સમો શરણમાં હોય, પરમાત્મા જૈન પરમેશ્વર, અને અંદરમાં બીજો પરમેશ્વર બેઠો છે, બે પરમેશ્વરની વચ્ચે આ પર્યાય છે, તો એ તો એક કઈને ગાંઠે નહીં, એક કઈને ગણે નહીં. જૈન પરમેશ્વરને સમોસરમાં બિરાજે એ પડ્યારે, અંદરના પરમાત્મા પડ્યારીએ, નિજ પરમાત્મા પડ્યારે ને પર પરમાત્મા પડ્યારીને સ્વતંત્ર પર્યાયનો નિષેધ કરે. કરે છે કે નથી કરે? અનંતવાસજી આવ્યા આપણે સમોસરણમાં, શું કીધું છે? આપણા પરમાત્માને અનુસેરા નથી અને જીનેન્દ્ર પરમાત્માને અનુસેરા નથી, આપણે સ્વતંત્ર રીતે વેરતા છે કે નથી વેરતા? અનંતવાર વેરતા, એક બે વાર નહીં અનંતવાર વેરતા છે. એ પર્યાયની સ્વતંત્રતા સાબિત કરે છે. એ ઉપરાંત એક ન્યાય છે, એ અધ્યાત્મની પર્યાયનો છે. વિષય આમાં છે તો બધી ઘણી વાતો અંદરથી નીકળે એવું છે કે જે અનુભવ છે, સ્વાનુભવ છે, નિર્વિકલ્પ અનુભવ છે, એ જ્ઞાન વેદન સ્વરૂપ છે. જ્ઞાનનું જ્ઞાનને વેદન છે, તે એક પર્યાયનું બીજી પર્યાયને વેદન નથી. જ્ઞાનનું જ્ઞાન વેદન છે, એ એક જ પર્યાયમાં વેદન છે, એ વેદક રૂપે છે અને વેદ્ય રૂપે છે. જે જ્ઞાનનું વેદન છે એમાં વેદ્ય વેદક બે ભાવ છે. એક જ પર્યાયને આ બે પડખા નથી, એવા છ પડખા સર છે એ કારકોના છે, પણ બે મુખ્ય લઈએ તો બાકીના ઓટોમેટિક આવી ગયા. કોણ વેદે છે? પર્યાય પૂતે વેદે છે કે બીજું કોઈ વેદે છે? કે વેદે છે. કોણ વેદાય છે? એ પોતે જ પર્યાય વેદાય છે, જ્ઞાનની પર્યાય જ વેદાય છે. જ્ઞાનાનુભૂતિ ઇતિ આત્માનું, આત્માનુભૂતિ ઇતિ જ્ઞાનાનુભૂતિ લીધી કે નહીં? તો જે આત્માનો અનુભવ છે એમાં જ્ઞાનાનુભૂતિ છે, એમાં વેદ્ય વેદક ભાવે જ્ઞાન જ છે. તો એક જ પર્યાયમાં બે કારકો થયા કે ન થયા? બસ કરતા કર્મ બે કારકો થયા તો છ કારકો આવી ગયા એની અંદર. કેમ કે કોના આધારે જ્ઞાન? જ્ઞાનને વેદ્યું કે પર્યાયના આધારે વેદ્યું? વેદનમાં કોનો આધાર લીધો? પોતાના વિદ્વાનમાં કોનો આધાર લીધો? વેદનનો આધાર લીધો. અધિકરણ આવી ગયું. કોણ સાધન હતું ત્યાં? કોઈ સાધન નથી, સાધનાંતરની અપેક્ષા નથી. રાજમલજી ચોખ્ખું લખે છે, સ્વાનુભવને સાધનાંતરની અપેક્ષા, બીજા સાધનની કોઈ અપેક્ષા નથી. પર્યાય સ્વતંત્રપણે જ પરિણમતી બહાર આવે છે, સ્વતંત્રપણે જ વેદથી ઉત્પન્ન થતી બહાર આવે છે. કોઈ એને મદદ કરતું નથી, કોઈ સાધન નથી અંદર. સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, સ્વતંત્ર વ્યાપે છે, સ્વતંત્ર વેદાય છે. કરણ પણ પોતે જ છે. જ્યારે કર્તા કર્મ કરણ અને આધાર ચાર તો સિદ્ધ થાય છે તો સંપ્રદાયના અપાદાન સિદ્ધ કરવાની જરૂર નથી રહેતી. અહીંયા એક દલીલ છે કે પર્યાયમાંથી પર્યાય આવતી નથી, દ્રવ્યમાંથી પર્યાય આવે છે. માટે દ્રવ્ય છે એનું સંપ્રદાન છે, સંપ્રદાન કરનારો દ્રવ્ય છે. માટે એક જ કારક ઉપર આ વિવાદ ચાલે છે, એ દ્રવ્ય પર્યાયને આપે છે, પર્યાયમાંથી પર્યાય થાય નહીં. માટે પર્યાયના ષટકારકો નથી. આ એક મોટી દલીલ છે આની અંદર. સાવ બુદ્ધિ વગર કોઈ વાત ચાલે છે એવું નથી. કંઈ પ્રતિપક્ષે પણ કંઈક વાત ચાલે છે એમાં આધાર મજબૂત છે. પ્રમાણ અપેક્ષા એ દ્રવ્યમાંથી પર્યાય આવે છે, બાકી દ્રવ્યમાંથી પર્યાય આવતી જ નથી. પર્યાય પલટીને પર્યાય થાય છે. શું થાય છે? પર્યાય પલટીને પર્યાય થાય છે. આ વિશે સૂક્ષ્મ છે, જરા બોલો. વિશે સ્થૂળ છે. દ્રવ્યમાંથી જે પર્યાય આવે છે એ વિશે સ્થૂળ છે. પ્રમાણમાં સૂક્ષ્મતામાં જવું હોય તો પર્યાયમાંથી ભલે પર્યાય નો આવતું, પણ પર્યાય પલટીને જ પર્યાય થાય છે. કેવી રીતે? કે આ આંગળીની પર્યાય શું છે? સિદ્ધિ. આ વળેલી સ્થૂળ પણ એમ કહેવાય કે આંગળી સિદ્ધિ છે, આંગળી બાકી છે. ખરેખર આ પર્યાય પલટીને આ પર્યાય થઈ છે, આ પર્યાય પલટીને આ પર્યાય થાય છે. પર્યાય ખુદ જ પલટો મારે છે, સ્વયં પલટો મારે છે, સ્વતંત્ર પલટો મારે છે. કેમ કે દ્રવ ત્રિકાળી સામર્થ રૂપે છે અને સામર્થ રૂપે ઇન્ટેક્ટ રહે છે, અપરિણામી છે. ચોખ્ખા શબ્દોમાં કહીએ તો દ્રવ અપરિણામી છે, પરિણામી નથી. પ્રમાણ અપેક્ષા એ પરિણામી છે, તો પણ દ્રવ્યાર્થિક નહીં, અપરિણામી છે, પર્યાય પરિણામી છે. ક્યાંક ટુકડા કરવા પડે છે ને ક્યાંક ખાંધવા પડે છે. આ બધી થોડી અગમ નિગમની વાતો છે. આંગળીથી નખ વેગળા એટલા વેગળા. નખ શેમાંથી નીકળ્યો? શરીરના અવયવમાંથી નીકળ્યો કે બહારથી આવ્યો? ક્યાંય કઈ જોઈન્ટ કર્યો છે કોઈએ? કાપી નાખો, કાંઈ વાંધો નહીં. ક્યાં સુધી? વિધો એટલો જ, વધારે નહીં કાપતા, નહીં તો પછી લોહી નીકળશે. એટલે એ તો આંગળીથી નખ વેગળા એટલા વેગળા, એમ દ્રવથી પરી વેગળી એટલી વેગળી. પણ હાવ બે કટકા કરવા જાઓ તો મિથ્યાત ઊભું થાય, અને હાવ બે ને એક કરવા જાઓ તો એ મિથ્યાત ઊભું થાય. એટલે જૈન તત્વજ્ઞાનમાં, જૈન ફિલોસોફી છે આખે, એમાં સિસ્ટમેટિક વાત છે બધી. પ્રમાણ નય અને નિક્ષેપ, એ વસ્તુને પ્રતિપાદન કરવાની સુવ્યવસ્થા છે. એવી પ્રતિપાદનની સુવ્યવસ્થિત શૈલી જૈન દર્શનના શાસ્ત્રો સિવાય કોઈ શાસ્ત્રમાં, કોઈ વિજ્ઞાનમાં નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધો અનાદિ અનંત હોવા છતાં વસ્તુ ને કોઈ સંબંધ જ નથી. વસ્તુને સંબંધ રહિત જુઓ, પછી એને સંબંધ સહિત જુઓ. વસ્તુને સંબંધ સહિત જુઓ તો વસ્તુ સંબંધ રહી છે એ નહીં સમજાય. ફરી છે, પહેલા વસ્તુને નિરપેક્ષ જુઓ. આ શાસ્ત્ર ભાષા છે, બોલી ચાલુ ભાષા હતી. વસ્તુનું નિરપેક્ષ જ્ઞાન કરો, પછી એની સાપેક્ષતાને સમજો. જો સાપેક્ષતાને જ વસ્તુનું સ્વરૂપ માનશો તો વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે જ્ઞાનમાં નહીં આવે. ભૌતિક વિજ્ઞાન થિયરી ઓફ રિલેટિવિટી ઉપર ચાલે છે, અને આખી દુનિયાનો વ્યવહાર સંબંધ ઉપર ચાલે છે. જગતનો વ્યવહાર, સંસારનો વ્યવહાર સંબંધ ઉપર ચાલે છે, અને મોક્ષ માર્ગ સંબંધ કાપીને ચાલે છે. એ જ સંસારના સંબંધો કાપીને, સર્વ સંબંધોનું બંધન સૂક્ષ્મ તીક્ષ્ણ છેડીને વિચારો કહું મહાપુરુષને પણ થયું, બધા સંબંધો કાપીને મોક્ષ માર્ગ ચાલે છે. એટલે જૈન દર્શનનો પાયો વસ્તુને સ્વરૂપ સમજવામાં થિયરી ઓફ નોન રિલેટિવિટી છે. પછી એનું રિલેશન એ બરાબર સ્થાપિત કરે છે. પાછા વસ્તુને નિરપેક્ષ જોયા પછી એની સાપેક્ષતાઓ એટલા બધા પ્રમાણમાં જૈન દર્શને વસ્તુની સાપેક્ષતાઓ જોઈ છે કે જે સાપેક્ષવાદીઓ નથી જોઈ એટલા પ્રમાણમાં જોઈ છે. એ પણ એની અદ્વિતીયતાને સાબિત કરે છે. જે લોકો સાપેક્ષતાના હિમાયતીઓ છે એને જેટલી સાપેક્ષતા નથી જોઈ એટલું સાપેક્ષપણું નિરપેક્ષ દ્રષ્ટિવાળાએ જોયું છે. આ એની દ્રષ્ટિનો ચમત્કાર છે. એટલે આ ભલભલાને જૈન દર્શન નથી બેઠો, શંકરાચાર્ય જેવા શંકરાચાર્યને નથી બેઠો. તો બધા બુદ્ધિના ખાણ ખાના, બધા ખાનખાના કહેવાય. એટલા જબરજસ્ત વિદ્વાનો ચેલેન્જ મારે જૈનના વિદ્વાનોને જ્ઞાનીઓને બેસો અમારી સામે, અમે પણ કંઈક છીએ. એને જૈન દર્શન નથી બેઠો, કેમ કે પરસ્પર વિરુદ્ધતાનું કોઓર્ડિનેશન કરવું કેવી રીતે એ નથી આવડતું. વિરુદ્ધતા દેખાય છે, કોઓર્ડિનેશન પણ નથી કરી શકતા કે એનો મેળ ક્યાં છે ને કેવી રીતે છે. બુદ્ધિથી કેટલીક વાત ન સમજાય એવી છે કે જે કેટલીક વાત માત્ર અનુભવથી જ સમજાય છે. જેમ કે એક વસ્તુ પરિણમે છે, સ્પષ્ટ વાત છે કે વસ્તુ પરિણમે છે, પણ વસ્તુનું મૂળ સ્વરૂપ અપરિણામી રહે છે તો પછી વસ્તુ પરિણમે છે કેવી રીતે? બુદ્ધિથી કોઈ રીતે તમે નહીં બેસાડી શકો. વસ્તુનું મૂળ સ્વરૂપ અપરિણામી રહે છે અને વસ્તુ નિરંતર સદાય અનાદિ અનંત પરિણમનશીલ છે. પરિણામ શક્તિ છે, 47 શક્તિમાં 18મી પરિણામ શક્તિ છે. પહેલી વહેલી એ શક્તિ વાંચી દીધી મેં આત્મધર્મ પહેલું વહેલુંમાં. એ વખતે બે ચાર આત્મધર્મમાં એકાદ વખત આવે એ આર્ટિકલ શક્તિનો, ત્યારે આ શક્તિનું પુસ્તક બહાર નહોતું પડ્યું, પણ પ્રવચનો લખવામાં ક્યારેક ક્યારેક એ પ્રવચન નાખતા. ચાર પાંચ આત્મધર્મો મને એક સાથે આપેલા શાંતિભાઈ, એમાંથી એક આત્મધર્મમાં પરિણામ શક્તિ હતી, 18મી પરિણામ શક્તિ. હવે પરિણામ શક્તિ શક્તિ પણ એ અપરિણામી છે ને નામ એનું પરિણામ શક્તિ છે. શક્તિ પણ એ તો શક્તિ શક્તિ જ રહી છે. પાવર ઇઝ પાવર, નામ પરિણામ શક્તિ છે, પણ વસ્તુ પરિણમતી હોવાથી અને એ શક્તિએ પરિણમતી હોવાથી એને પરિણામ શક્તિ હું નામ આપું છું. પોતે અપરિણામી રહી છે. આત્મામાં જ્ઞાન શક્તિ છે, શક્તિ પોતે કાંઈ જાણતી જ નથી. સુગનિધિની ભાષામાં કહીએ તો જ્ઞાયક આંધો છે, આકરું પડે એવું છે. સુગંધ ને દુર્ગંધ કેમ કહેવાય એના જેવું થાય, આકરું પડે એવું છે. પણ એક વાર ચર્ચામાં બોલી ગયા હતા કે દ્રવ હેસો અંધા હે અંધા. શું બોલ્યા? દ્રવ હેસો અંધા હે. આ તો બધા ભડકે, હે તમે જ્ઞાયક ને આંધો કહો છો. વાત એમ જ છે, નાયક શક્તિનો જે નાયક છે એ કઈ જોતો જ નથી, પર્યાય જોવે છે. જોવાનું કામ પર્યાયનું છે, શક્તિનું છે જ નહીં. શક્તિને કામ જ નથી પછી ક્યાં સવાલ છે? કામ તો પર્યાય, કામ પોતે જ પર્યાય થઈ ગયું. શક્તિ તો વ્યક્તિ નથી, શક્તિ છે. આ સાયન્સ છે, વિજ્ઞાન આ છે. ભલભલા ગોથા છે. બુદ્ધિથી બેસાડવા જાય તો કેવી રીતે બેસે? ગયો કે મૂળ સ્વરૂપ પરિણામ વગર નો રહીએ અને વસ્તુ નિરંતર અનાદિનંદ પરિણામ જ કરે. આ ક્યાંથી આવી પર્યાય થઈ ક્યાંથી? એક કે વસ્તુમાં બે કટકા નથી. પર્યાયનો કટકો જુદો અને દ્રવ્યનો કટકો જુદો, એવું કઈ છે? એને વસ્તુનું જ્ઞાન કેવી રીતે કરવું? તો કે અનુભવમાં જ એનું જ્ઞાન થાય છે. ભેદાભેદ અભેદ છે. શાસ્ત્રથી ભેદાભેદ સ્વરૂપ વસ્તુને જાણી હોય તો પણ તે જ્ઞાન સમ્યક નથી, મિથ્યા છે. સમ્યક નથી એટલે મિથ્યા છે, કેમ? જ્ઞાનની બે જ જાતિ છે, એક સમ્યક ને એક મિથ્યા, ત્રીજી જાત નથી જ્ઞાનમાં. તો સમ્યક છે તો સમ્યક છે, નહીં તો મિથ્યા છે. જા એટલે અહીંયા અનુભવની સુપ્રીમસી છે. જ્ઞાન તો આ સમજણ જ્ઞાન જ્ઞાન છે અને અનુભવ જ્ઞાન એ જ્ઞાન છે, પણ અનુભવની સુપ્રીમસી છે, એ સુપ્રીમ ક્વોલિટી છે. એને બુદ્ધિની સુપ્રીમસી નથી, વિચારની સુપ્રીમસી નથી, સુપ્રીમ નથી. અનુભવ જ્ઞાન તે પરમ જ્ઞાન છે, બાકી વિચાર જ્ઞાન તે અપરમ જ્ઞાન છે. થઈ ગયો તે ષટકારકો છે એ પર્યાય ધર્મ છે. પર્યાયના ષટકારકો છે એ પર્યાય શક્તિ રૂપે નથી, કેમ કે પર્યાયમાં તો પર્યાય છે, શક્તિ તો શક્તિના ઘરે છે, પણ એ ધર્મ રૂપે છે. એક પર્યાયને અનંત ધર્મ છે. અરે એક ગુણની પર્યાયને અનંત ગુણનું રૂપ છે, એ બધા એના ધર્મ છે. તો આખા દ્રવ્યની પર્યાયને અનંત ગુણોનું પરિણમન હોવાથી એને અનંત ધર્મ હોય, એ સ્વાભાવિક છે. એટલે જ્ઞાનીને મિશ્ર ધારા પ્રવર્તે છે, તેમાં આશ્રવના કર્મ કરતા આદિ જે સત્કારકો પરિણમનમાં પ્રવર્તે છે તે આશ્રવના આશ્રવના સ્વતંત્ર સત્કારકો છે. વિભાવને વિભાવના ષટકારકો છે. આત્માને તો એની કરતા બુદ્ધિ જ નથી જ્ઞાન દશામાં, પછી એને કરતા કહેવો તે જ્ઞાનીને અન્યાય કરવા બરાબર છે. જેણે ચોરી ન કરી હોય એને ચોર કહેવો એ તો એને અન્યાય બરાબર છે. એમ જ્ઞાની અકર્તા પણ એ પરિણમતો હોય એને કરતા કહેવો અન્યાય કરવા જેવું છે. કોઈ સામાન્ય માણસને પણ અન્યાય ન કરાય તો જ્ઞાનીને તો કેમ કરાય? ચારસો ને 32 થયો, 433 સમકીતી ને કેવા આશ્રવ હો તીવ્ર કે મંદ, એની અપેક્ષા ને પ્રશ્ન છે. કેવા એટલે તીવ્ર કે મંદ, એ અપેક્ષા એ પ્રશ્ન છે. એનો આશ્રવ કેવો હોય, તીવ્ર હોય કે મંદ હોય? સમાધાન તીવ્રમંદ હોય પણ તે કોઈ એવા હોતા નથી કે તેનું સમ્યક દર્શન છૂટી જાય. એક અપેક્ષા એ તીવ્ર હોતા નથી, મંદ જ હોય છે, પણ છતાં કોઈ વાર કોઈ ક્રોધ વગેરેનો ભડકો દેખાય ખરો તો પણ એમાં રસ નહીં હોવાથી, લુખા પરિણામ હોવાથી એને મંદ જ કહેવાય છે. બાહ્ય દ્રષ્ટિએ તે તીવ્ર છે, અંતરદૃષ્ટિએ તે મંદ છે. રસમંદતાની અપેક્ષાએ તે મંદ છે, તારતમ્યતાની અપેક્ષાએ તીવ્ર મંદ છે. એ તો દરેક સ્થાનમાં તીવ્ર મંદ કસાય હોય છે. નિગોદમાં પણ તીવ્ર મંદતા થાય છે. સામાન્ય મનુષ્ય આપણને પણ આપણો અનુભવ છે કે આશ્રવ એટલે કસાય તીવ્ર મંદ થાય છે, થાય છે કે નથી થાય, એમ ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને, છઠ્ઠા ગુણ સ્થાને, બધા ગુણ સ્થાને તીવ્ર મંદ, જ્યાં સુધી કસાયનો સદભાવ છે ત્યાં સુધી તે તે ભૂમિકાના તીવ્ર મંદતાવાળા પરિણામો હોઈ શકે છે. કેમ કે કસાયનો સ્વભાવ જ તીવ્ર મંદ થવાનો છે, એક ધારો રહેવાનો નથી, માટે એનો વિભાવ સ્વભાવ છે. એટલે તીવ્ર મન થયા જ કરે. કારણ શું? કોઈ કારણ છે? નિગોદમાં શું કરવા મન કસાય થયો? ક્યાં ક્યાં મન છે? છતાં થાય તો એ નીકળ્યું, નિગોદમાંથી નીકળીને બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય સુધીની પર્યાય ધારણ કરી પલટો મારી જાય, નહીંતર ત્યાં તો અનંતકાળ સુધી નિગુદને લાયક જ પરિણમન રહે છે. પણ સર્વથા એવું નથી. સર્વથા એવું હોય તો નિગુદમાંથી કોઈ બહાર નીકળે જ નહીં, અને તો બધા જીવો નિગુદમાં જીવ્યા જાય. કેમ કે ત્રસની પર્યાય તો 2000 સાગર મેક્સિમમ પીરિયડ છે એનો, એ પહેલાં નિગુદમાં જાય છે સંસારના પરિભ્રમણ કરનારા જીવો. તો બધા એક જ ઘરમાં વ્યા જાય, અહીંયાથી નીકળે છે, અનંતા જાય છે, અનંતા નીકળે છે. એટલે એ કસાયનો સ્વભાવ છે, અકારણપણે તીવ્ર મનથી આ કરે છે. પણ સમકીતીને એટલે જ્ઞાન દશામાં એવા તીવ્ર નથી થતા કે તેનું સમ્યક દર્શન છૂટી જાય. એટલે અનંતાનું મંદિની જાતિના થતા નથી એમ કહેવું છે. ભૂલ ક્યાં પડે છે બાહ્ય દ્રષ્ટિમાં? તે કોઈ મિથ્યા દ્રષ્ટિથી વૈરાગી હોય, ઉદાસ 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 ઉદાસ, ક્યાંય વિષય કસાયમાં રસ લેતો જોવામાં ન આવે, પણ એને ધર્મ માનીને ગ્રહિત મિથ્યાને સેવતો હોય. કસાયની માનતા ઘણી વાર ને કોઈ સમય દ્રષ્ટિ લડાઈમાં ઉભા હોય, ધડાધડ મારતા હોય. હવે છતાં ભગવાન એમ કે ઉદાસ છે, સાચી ઉદાસીનતા એના ઘરે છે, સમકીતીને છે. ઓલું ઉદાસ ઉદાસ છે ને એ ઉદાસીનતા એની ખોટી છે, અયથાર્થ છે, ભૂલ પડે. એટલે આ તો એક જુદી રીતે જ સમજવાનો વિષય છે. જુદી રીતે બાહ્ય દ્રષ્ટિ છોડીને અંતરદૃષ્ટિએ માપવાનો અને સમજવાનો વિષય છે. તીવ્ર મંદ હોય પણ તે કોઈ એવા હોતા નથી કે તેનું સમ્યક દર્શન, એટલે એવા પ્રકારના હોતા નથી, એવી જાતના હોતા નથી કે સમ્યક દર્શન પણ છૂટી જાય, એટલે દ્રષ્ટિ છૂટી જાય. સ્વરૂપ કેવું છે? પ્રબળ કસાય અભાવ રે, આનંદ ગંજીએ ગાયું ને. સદંતર કશાયના અભાવ સ્વભાવે વસ્તુનું સ્વરૂપ છે. જેમ સ્ફટિક નિર્મળ છે તે નિર્મળ છે, ગમે એટલી જાય પડે તો પણ એ નિર્મળ છે, એ નિર્મળ જ રહીએ છે. સ્ફટિક નિર્લેપ જ રહીએ છે, નહીતર જાય છે એની જ ભર્યાય છે. તોય તે સ્ફટિક નિર્મળ છે, એ નિર્મળ જ છે. એમ આત્મા નિર્મળ જ રહીએ છે, એવું જ એનું સ્વરૂપ છે. એની જેને દ્રષ્ટિ થઈ છે કે મારું આ સ્વરૂપ છે, મારું આવું સ્વરૂપ છે, એની પર્યાયમાં કશાયની મલિનતા આવે છે તો પણ એવી નથી આવતી કે દ્રષ્ટિ છૂટી જાય, એવી નથી આવતી. તીવ્ર મંદા થાય છે ખરો, મંદામાંથી તીવ્રતામાં આવે છે, થોડી દ્રષ્ટિ છૂટી જાય એની. એ તો બરાબર, એ એમ જ વસ્તુનું સ્વરૂપ તો જે દ્રષ્ટિમાં આવ્યું, એ પકડમાં આવ્યું, એ કોઈ પકડ છૂટતી નથી. પછી એવા અસરો તેની પાસે હોતા નથી, એની પર્યાયમાં એવા અસરો હોતા નથી અથવા થતા નથી. ધામ માતા ને દીકરો પોતાનો લાગતો જ નથી. હગી માં કરતા બહુ સારી રીતે બાળકનો ઉછેર કરે, હગી માં તો બે ધોલ મારી દે ક્યારેક, પણ આ કોઈ દિવસ મારે નહીં. ગમે એટલી હઠ પકડે ને તો પ્રેમથી સમજાવે, કેમ કે એને એમ કીધું હોય જો તારે મારવાનું તો નહીં, જો છોકરું છે, બાળક છે, હઠે ચડશે, તારે એને ગમે એમ કરીને સમજાવીને પટાવીને ઠેકાણે લાવવાનો. આ કન્ડિશનથી જ તને નોકરીએ રાખે છે, તારે મારે બિલકુલ તને રજા નથી. હે, એ અધિકાર નથી આપતો, એ અધિકાર પોતાની પાસે રાખે છે. મારવો છો તો બે થપાટ હું મારી લઈશ, પણ તારે નહીં મારવું. એ સમજે છે એને બેટા 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 કરીને એને સમજાવીને પટાવીને, ન સમજે તો ઠીક ને, સમજે તો ઠીક, પણ એ સિવાય એની મર્યાદા એટલી જ છે. હે, શું કરે, પણ ન મને તો શું કરે, એમ કંઈક નથી માનતું. બીજું એમ એને ખ્યાલ છે કે આ મારો દીકરો નથી, એટલે નથી જ. અને પેલી લાલ ચોળ આંખો કરીને ડોળા કાઢીને ઠપકારે તો એ તો હિમા હિમા છે એને. તો એવો કશાય નથી કે એ દુશ્મન થઈ જાય, માં મટીને દુશ્મન થઈ જાય એવો કશાય નથી થતો એને. કેમ, એ જ્ઞાન ચાલ્યું નથી જતું. આ દીકરો મેં જીણ્યો છે, એ જ્ઞાન એનું ચાલ્યું નથી જતું, પતી ગયું. અરે, પ્રતિબંધ કાઢવા મુશ્કેલ પડે એવું છે. તો દીકરાને જન્મ આપ્યા પછી કે દીકરીને જન્મ આપ્યા પછી પ્રતિબંધ કાઢવા મુશ્કેલ પડે એવું છે. દુશ્મન થઈ જાય ને તો પ્રતિબંધથી દુશ્મન થાય. રાગ કરે તો એક વખત બાપ બેટો દુશ્મન થઈ જાય, એમાં હું એ પ્રતિબંધ જ બતાવે છે. એ પ્રતિબંધનું બીજું સ્વરૂપ છે, બીજું કંઈ નથી, પ્રતિબંધનું જ સ્વરૂપ છે એવું છે. એટલે પ્રતિબંધ જ છે, પ્રતિબંધને કારણે જ દુશ્મન આવટ આવી છે, જેમ રાગ આવ્યો એમ દિવસ. એટલે આશ્રવો એવા હોતા નથી કે એની દ્રષ્ટિ છૂટી જાય અથવા એનું જ્ઞાન પલટાઈ જાય. એવા આશ્રવો થતા નથી કે જ્ઞાન ફરી જાય, જ્ઞાન ફરતું નથી. એમ જ રહીએ છે એમ કહેવું છે.
દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાં Thank you.